યોગેન્દ્ર દેવ પ્રભાકર ભટ્ટને જયારે આ પ્રભાકર ભટ્ટ જયારે પૂછે છે ત્યારે યોગેન્દ્ર દેવ એમને જવાબ આપે છે કે ફરી ફરી પાંચ ગુરુ પંચ પરમેશ્વરને નમસ્કાર કરીને અને ભાવપૂર્વક તેઓને મનમાં ધારણ કરીને હું તને આત્માના ત્રણ પ્રકાર જે છે એ ત્રણ પ્રકારના આત્મા કહું છું, તે તું નિશ્ચયપૂર્વક સાવધાન થઈને સાંભળ. આત્માના ત્રણ પ્રકારમાં એમણે બતાવ્યા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના ભેદથી ત્રણ પ્રકારે આત્મા છે. પછી કહે છે કે હે ભટ્ટ પ્રભાકર ભટ્ટ, જેવી રીતે તે મને આ પ્રશ્ન પૂછ્યો છે એવી જ રીતે ભવ્ય આત્માઓમાં ઉત્તમ, ભવ્ય આત્માઓમાં પણ ઉત્તમ એવા ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, રામચંદ્ર, બળભદ્ર, પાંડવ, શ્રેણિક જેવા મહાપુરુષોએ પણ વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર પ્રભુના સંવસરણમાં અત્યંત ભક્તિભાવે આવીને અને તેઓને મસ્તક નમાવીને આગમ સંબંધી અનેક પ્રશ્નો કર્યા. એ પ્રશ્નો કર્યા પછી સર્વ પ્રકારે ઉપાદેયભૂત એટલે કે દરેક રીતે જે ઉપાદેય છે એવા શુદ્ધાત્માને પૂછતા હતા. તેના ઉત્તર ભગવાન એમ કહેતા હતા કે એક આત્મજ્ઞાન સમાન અન્ય કંઈ સારરૂપ નથી. ત્યાર પછી ત્રણ પ્રકારે આત્માનું સ્વરૂપ ભગવાન જેવી રીતે પ્રતિપાદન કરતા હતા તે જ પ્રકારે વિતરાગવાણી અનુસાર હું તને અહીં કહું છું.
શું મુદ્દો આવ્યો?
આત્માના ત્રણ પ્રકાર છે.
અને એમાં આ બધા જે મહાપુરુષો હતા એણે પ્રભુ પાસે પણ આગમના બધા પ્રશ્નો પૂછ્યા પછી તો છેલ્લે તો જે શુદ્ધ આત્માનું સ્વરૂપ છે આ ત્રણ પ્રકારમાં પણ જે શુદ્ધાત્માનું સ્વરૂપ છે એમના વિશે જ પ્રશ્નો પૂછ્યા છે અને જેના ઉત્તરમાં ભગવાને શું કહ્યું છે? આત્મજ્ઞાનથી અન્ય કંઈ સારરૂપ નથી. એટલે તમામ સ્વાધ્યાય, તમામ વ્યવહાર, તમામ ક્રિયા, જે કંઈ કહીએ, પરમાર્થ માર્ગની પ્રવૃત્તિ જે કંઈ કહીએ એ શેના માટે છે? એક આત્મજ્ઞાન થવા માટે છે. આત્મજ્ઞાન એટલે પોતાના અસ્તિત્વનું ભાન એ થવું જોઈએ. અને આ પ્રશ્નમાં જવાબ દેતા પહેલાં પણ આચાર્ય આવા જબરજસ્ત જે શુદ્ધ આત્મા સમજાવે છે એ પણ પંચ પરમેશ્વરને વારંવાર નમસ્કાર કરે છે ને એને મનમાં ધારણ કરે છે. આખો શુદ્ધાત્માના સારરૂપ પંચ પરમેશ્વરનું આલંબન છે. પંચ પરમેશ્વરને બાજુમાં રાખીને એ શુદ્ધાત્માનું સ્વરૂપ ક્યાંથી સમજાવવાનું હતું? કારણ કે એ શુદ્ધાત્માને ઉપાસનાર સ્વરૂપ છે. સંસારનો તો પરિત્યાગ થઈ ગયો છે. આ બધા પંચ પરમેશ્વરનો પ્રારંભ ક્યાંથી થાય? સાધુમાં સર્વસંગ પરિત્યાગ, સર્વવિરતિ. એટલે સર્વસંગ પરિત્યાગ એટલે સંસારમાં જે કંઈ સંયોગો છે, સંગ છે, સંબંધ છે એને તો પહેલા એને બાજુ ઉપર જ મૂકી દીધા. આવું ઉત્કૃષ્ટ સ્વરૂપ પંચ પરમેશ્વરનો પ્રારંભ થાય ત્યારે સિદ્ધપદની પ્રાપ્તિ. તો એની પ્રાપ્તિમાં પેલા સંસાર તો છોડવાની વાત છે, જોલું શું મળશે એ પેલા બતાવો એ વાત નથી.
પેલા છોડવું પડે તો મળે,
પેલા છોડવું પડે. અને મળવામાં એ ભાવના છે કે છે જ, છે જ. એ જે લક્ષમાં આવતું નથી, અનુભવમાં આવતું નથી એનું કારણ ઓલું બધું છોડ, ખોટો સંગ છોડ, મિથ્યાત્મ છોડ. એટલે અહીંયા એટલી સરસ વાત મૂકે છે પંચ પરમેશ્વરની. કેમ કે નવ પદની અંદર પણ પંચ પરમેશ્વરી પછી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ, પણ એ પંચ પરમેશ્વરીના આધારે એ ચાર તત્વની, ચાર પદની ઉપાસના થાય. પંચ પરમેશ્વરીનો જો આલંબન નથી તો એ ચાર પદ સમજાય જ નહીં એને, કે સમ્યક દર્શન શું, સમ્યક જ્ઞાન શું, સમ્યક ચારિત્ર શું, સમ્યક તપ શું. તો આ પંચ પરમેશ્વરીનું શુદ્ધ સ્વરૂપ છે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ છે. આ થિયરી છે, ઓલા પેલા પાંચે પાંચ પ્રેક્ટિકલ છે, આદર્શ છે, પ્રયોગભૂત છે, અનુભવભૂત છે. અને એની જે કંઈ માર્ગ છે એ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ. એટલે નવ પદ અથવા સિદ્ધ ચક્ર જેને કહે છે, જે ચક્ર નવનું સિદ્ધ ચક્ર, સિદ્ધ પદને પ્રાપ્ત કરાવે. એટલી વાત ત્યાં મૂકીને યાદ રાખવા જેવું વાક્ય, એક આત્મજ્ઞાન સમાન અન્ય કંઈ સારરૂપ નથી. આ સાધક આ ભૂલવો ન જોઈએ. ઘણી વાર આત્મજ્ઞાનને ભૂલીને બાકીની લપન છપનમાં પડે, ભેદ પ્રભેદમાં પડે. જ્ઞાન, તર્ક, વાદ, વિવાદ, વિખવાદ, પદ્ધતિ, સાધના પદ્ધતિ, આનું આમ, આનું આમ, આનું આમ. અરે પણ આમાં શું મતભેદમાં પડ્યું છું? તને આત્મજ્ઞાન શેમાંથી મળે છે? જેમાંથી મળે એ સાધન શ્રેષ્ઠ. સાધન કયું શ્રેષ્ઠ? જે આપણને સિદ્ધિ કરાવી આપે તે. જે સિદ્ધિ ન કરાવી આપે, સિદ્ધિમાં સાહીભૂત ન થાય, એ સાધન ગમે તેવું ઉત્કૃષ્ટ હોય આપણે શું કામનું? કશું જ નહીં. એટલે બે શબ્દ તમે હજી ભેદ પકડો નહીં, એક સર્વસંગ પરિત્યાગ અને એક સર્વ વિરતિ. બોલો.
સર્વસંગ પરિત્યાગ અને સર્વ
વિરતિ. સર્વ વિરતિ કોઈ પણ જીવને હોઈ શકે, એ ત્યાગ થાય ન થાય અલગ વસ્તુ છે.
સર્વસંગ પરિત્યાગ છે.
આને પરિત્યાગ એટલે એટલું બધું એનું સામર્થ્ય પ્રગટે છોડી દીધું છે, આ નથી છોડી શક્યો, પણ સંઘમાં નથી, એની સાથે જોડાયેલું નથી. રતિભાવ નથી, વિરતિભાવ છે, વિરક્ત ભાવ છે, આસક્તિભાવ નથી. બે શબ્દો બરોબર પકડાય તો એ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ બે આવી ગયા, શ્રમણ અને ગ્રહસ્થ. શ્રમણ એ છે કે જેણે ત્યાગ કરી દીધો, અને ગ્રહસ્થ એ છે કે ત્યાગ ભલે નથી કર્યો છતાંય જેમ ઓલો જોડાયેલો નથી એમ આ પણ એક પણ ચીજ સાથે. બધાના સંગમાં હોવા છતાં સંસારના એક પરમાણુ પ્રત્યે પણ રતિભાવ એને છે, એને વિરતિ, વિરક્ત ભાવ. એટલે ઉદાહરણ આપ્યા ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, રામચંદ્ર, બળભદ્ર, આ પાંડવો, શ્રેણિક, આ બધા તો કેના ઉદાહરણ છે? સાધુઓના છે. આ કોઈ એકે આચાર્યનું નામ નથી લખ્યું. સર્વ વિરતિ વાળા છે, એને સંસારના કોઈ અણુ માત્ર પ્રત્યે પણ રાગ નથી. સંઘમાં ભલે ન હોય એને નમસ્કાર. શબ્દ બરોબર સમજીએ, સર્વસંગ પરિત્યાગ એ સાધુ માટે થયું છે, પણ સર્વ વિરતિ તો એ સાધુ થાય કે ન થાય, પણ જેને આવો વિરક્ત ભાવ આવે સંસાર અસાર છે, ત્રણ ભાવના સંસારની બેસી જાય કે સંસાર અનિત્ય છે, સંસાર અશરણ છે અને સંસાર અસાર છે, તો પછી એના પ્રત્યે રતિભાવ એટલે આસક્તિભાવ, રાગભાવ ઉત્પન્ન થવાનું કોઈ કારણ છે જ નહીં. તો એ સર્વવિરતિ છે એ જીવ સર. અને સર્વવિરતિ ને સર્વસંગ પરિત્યાગ એ બંને એક અપેક્ષાએ, ભાવ અપેક્ષાએ તો સમાન છે. કદાચ સર્વસંગ પરિત્યાગ કરે ને વિરતિ ન હોય તો સર્વસંગ પરિત્યાગ કરે અને વિરતિ ન હોય. હા, એ જોઈ છીએ આપણે. એટલો બધો રાગ છે, સર્વસંગ પરિત્યાગ કરે પણ પદાર્થ પ્રત્યેનો રાગ છૂટતો નથી, તો વિરતિ ભાવ નથી. તો આ વિતરાગમાં વિરતિ ભાવ પેલા છે, ત્યાગ ભાવ પેલા. વિરતિ આવશ્યક છે, વૈરાગ્ય આવશ્યક છે, ત્યાગ એ થાય ન થાય બે પાય, એક પોતાનો પુરુષાર્થ અને બીજું પ્રારબ્ધ. પુરુષાર્થ છે અને પ્રારબ્ધ સંઘનું લાગ્યું છે તો શું કરે? તો દેહ તો રહેવાનો છેલ્લે સુધી, તેરમા ગુણસ્થાનક સુધી, કેવડી થાય પછી, કેમ કે એ દેહ છૂટી શકતો નથી, એ પૂર્વ પ્રારબ્ધ કર્મનું બંધન છે. પણ વિરતિ આવી ગઈ કે ને, દેહાતીત થયો કે નહીં, જ્ઞાની થયો એ. તો જ્ઞાની દેહનો ત્યાગ કરે તે જ્ઞાની નહીં, પણ દેહ પ્રત્યે વિરતિ જેને આવી એ જ્ઞાનીનું લક્ષણ છે. બેસે છે વાત? વિરતિ અને ત્યાગ એટલે સર્વસંગ પરિત્યાગ અને સર્વ વિરતિ, આ બેસે છે અવસ્થા? પછી આપણને એમ થાય કે આમાં ગ્રસ્ત જ, પણ તું ગ્રસ્ત હોય તો તને વિરતિમાં કોને ના પાડી? તો સાધુથી એ ચડિયાતો થાય, કારણ કે એને તો ત્યાગ કર્યો. કેટલીક વાર દીક્ષા ઉદયને કારણે આવે છે, ભાવને કારણે નથી આવતી. એટલે જ્ઞાની પુરુષો તો એમાં કહ્યું કે વૈરાગ્ય છે એના ત્રણ પ્રકાર છે. એક વૈરાગ્ય મોહ ગર્ભિત વૈરાગ્ય, બીજો દુઃખ ગર્ભિત, અને ત્રીજો જ્ઞાન ગર્ભિત. જ્ઞાન ગર્ભિતમાં તો એનો પુરુષાર્થ અને વૈરાગ્યનું બંનેનું સમન્વય છે, ત્યારે મોહમાં તો એને એ પદ મજા આવે છે. કોઈ આપણી વાહવા કરે, સત્કાર થાય, પૂજા થાય, વરઘોડા થાય, એ કંઈ કરવાનું નહીં, નિરાતે પાટ ઉપર બેઠા છે અને ગોચરી પાણી મેળા કરે છે, આવું જીવનની અંદર જાગે તો મોહ જાગે. સાધુ જીવનનો પણ મોહ જાગે. બીજા ક્યાં ઘરના કામ કરવા, ક્યાંક પરણીને જવું, નકામું કૂચે મોરવું, એના કરતાં આ શું ખોટું છે? પછી દુઃખ ગર્ભિત, એવા દુઃખી થઈ ગયા ઘરની અંદર, કાં તો માં એરે ન બને, હું સાસુ એરે ન બને, કાં ભોજા એરે ન બને, કાં દેરાણી એરે, જઠાણી એરે ન બને, અને વૈરાગ્ય થાય આના કરતા તો દીક્ષા હારી, શું કામ હારી? કે સંસારનું આ સ્વરૂપ અનુકૂળ થતું નથી, દુઃખ ગર્ભિત છે. સંગમાં દુઃખ લાગે છે, એ દુઃખરૂપ સંગ ગમતો નથી. સર્વસંગ પરિત્યાગની વાત નથી. દુઃખ જ્યાં લાગે એનો ત્યાગ આવે, વૈરાગ આવે, એ દુઃખ ગર્ભિત છે. એક વસ્તુ તકલીફ કરે છે, એટલે કે મારે જ્યોતિને દઈ દો ને, હવે આ છોટિયું થઈ ગયું સાયકલ, હવે કોકને દાનમાં દો. પ્રતિકૂળ, કોઈ પણ પ્રતિકૂળ સંગ, સંબંધ, સંયોગો, સ્થિતિ, પરિસ્થિતિ, જે પ્રતિકૂળ છે, જે પોતાને સુખ આપતી નથી, પદાર્થના સુખની અપેક્ષા છે, આત્મિક સુખ વાત નહીં, એને વૈરાગ્ય આવે, એનામાં ભાવ આવે કે આપણે દઈ દેવું છે. આપણે આપણો નવો બિસ્કોટ લાવીને કોઈને આપીએ છીએ? કયો આપીએ છીએ? હવે ગમતો નથી પહેરવો, બહુ પહેરાઈ ગયો. સાડી કઈ આપી દઈએ? હવે કલર નથી ગમતો, શેડ નથી ગમતો, ભાત નથી ગમતી, તો એમથી કે હવે કોક દે, આપણે આને આપી દે, બિચારાને બહુ જરૂર છે, બહુ જરૂર. શું જ તારા વૈરાગ્યનો આદર દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. એટલે સમજવાની વાત, આખો ધર્મ સમજવાનો છે. વિરતિ ભાવ મહત્વનો છે, ત્યાગ છે એ એનું પરિણામ છે. એ પરિણામ ક્યારેક આવે ને ક્યારેક ન આવે, કેમ કે કર્મબંધ એટલા બધા આકરા હોય. કૃપાળુ દેવને વૈરાગ્ય કેટલો, પણ ત્યાગ ઉદયમાં આવ્યો નહીં. બની શકે છે, પણ વિરતિ સંસારના એક પણ સ્થિતિ પ્રત્યે કંઈ પણ પ્રકારનું આકર્ષણ, લાલચ, પ્રલોભન, રાગ, આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તૃણવત છે, એના પ્રત્યે જરાય રાગ આસક્તિ છે નહીં. અને આપણને થયા કરે કે આપણે ક્યાં સર્વસંગ પરિત્યાગી હતા, એટલે 50 પ્રકારનો ધર્મ તો આપણે એમ થોડી કાઢી નાખીએ, આપણે કઈ કરવું, આપણે ક્યાં સર્વસંગ પરિત્યાગી. પણ તું સર્વસંગ પરિત્યાગી નથી, પણ સંસારથી તો તારે છૂટવું છે ને. ધર્મ બધો નીકળી જાય, કાઢી નાખે છે, કારણ કે એને ખ્યાલ નથી કે વિતરાગ ધર્મનો આધાર વિરતિ છે, અને કર્મનું એક કારણ અવિરતિ છે, અત્યાગ નથી. આ તો શું, આપણે વિચાર સ્વાધ્યાયમાં સૂક્ષ્મ કરીએ નહીં, અને જનરલની અંદર સ્વાધ્યાય કરવો એટલે અહીંયા તો બધું ભાષણબાજી ચાલતી હોય, અહીંયા તત્વની વિચારણા સાથે કઈ સંબંધ ન હોય. તો આપણે એમ ન કહીએ કે કર્મબંધનું કારણ જો અવિરતિ કીધું, અત્યાગ ન કીધું. શું કામ? અત્યાગ અને અવિરતિમાં શું ફેર છે? તો કે ત્યાગ હોય છતાં વિરતિ ન હોય. ત્યાગ હોય છતાં તો કર્મબંધ અટકે નહીં. આંતરિક છે, ત્યાગ છે, પરિણામ છે. આંતરિક વૈરાગ્ય વિરતીનું પરિણામ છે. અને એ પરિણામ વિના ત્યાગ થયો તો એ ત્યાગ બાહ્ય ત્યાગ થયો, એને અંતરનો આધાર નથી. અને એ અંતરનો આધાર ન હોવાને કારણે એ કોઈને કોઈ કસાયનું કારણ છે, કા એને માન કસાય છે, કા પ્રસિદ્ધિની કામના છે, કા મોટાઈની અંદર ભાવ જાગ્યો છે એટલે ત્યાગ કરશે. નામ લખાવવું છે, ત્યાગ કરશે. પેલો નંબર રાખવો છે, આપણી આરતી પહેલી હોવી જોઈએ. એના ત્યાગ પાછળ આત્માનો પરિણામ છે એ વિરતિનો નથી. કર્મબંધનું કારણ અવિરતિ છે. તેને અત્યાગ ન કીધો, પણ એ બધી સૂક્ષ્મ વિચારણા તો આવા સત્સંગમાં આપણે કરી શકીએ. એટલે અહીંયા ઘણી વાર સર્વસંગ પરિત્યાગ આપણે કર્યો નથી ને, આપણે ધર્મ એને કાંઈ લેવા દેવા નથી, મહાવીરનો ધર્મ આપણે કાંઈ લેવા દેવા, એમ કરીને અમે કહ્યું એમ 75% ધર્મને આપણે ઉડાડી દઈએ છીએ કે અમારે કરવાનું નહીં, અમારે કરવાનું ન હોય એટલે તારે શું કામ ન કરવાનું હોય. તું સર્વસંગ પરિત્યાગ જેદી કરવાનો તેદી થશે. આપણે તો પ્રારબ્ધ ઉપર લઈ જાઉં કે જેદી માઇન્ડું હશે તેદી થશે, પણ જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી હું વિરતિ કરી શકું કે નહીં? તો વિરતિ ધર્મ પુરુષાર્થને આધીન છે અને ત્યાગ ધર્મ પ્રારબ્ધને આધીન છે. ઉદયમાં ન હોય તો ન આવે, પણ એ વિરતિને અટકાવી શકે નહીં. આ વિરતિ એ આત્માનું ગુણ છે, આત્માનું સામર્થ્ય છે. પુરુષાર્થી કરે પણ વિરતિના આધાર વિના ત્યાગ કરે, પણ પછી કર્મનો ઉદય આવે અને માનો કે ઉદયની અંદર એટલો પુરુષાર્થ પાછો પડે એટલે આખરે તો પ્રારબ્ધ મજબૂત રહે છે. થઈ શકે બધું, અન્ય અન્ય છે, એકેયમાં ક્યાંય એકાંત નથી. પેલા એ સમજી લો, જ્યારે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે મુખ્ય ગૌણ એ સિવાય કોઈ બીજો તર્ક નથી. સદંતર અભાવ એકનો એવી કોઈ વાત રહેતી નથી. ત્યાગવાળાને પણ અંશે વિરતિના ભાવ ન હોય તો ત્યાગ ન થાય. ભલે માન ખતર કરવું છે, નામ ખતર કરવું છે, પણ થોડોક વિરતિનો ભાવ તો જ થાય, ને તો ન થાય. સમજ જ આ થઈ ને પદાર્થની વિરતિમાં, પદાર્થની એટલે એ સુખ આપનાર છે નહીં અને મારા બંધનું કારણ છે. પદાર્થ પ્રત્યેનો આ અવિરતિ ભાવ છે એ હજી બંધનો દરવાજો ખુલ્લો છે એટલે આશ્રવ કીધું. આશ્રવ શું થયો? આ દ્વાર ખુલ્લા છે, એ નળ ખુલ્લો છે, એ પ્રવાહ ખુલ્લો છે, એ બંધ કરવો પડે. તો ધર્મ તો બહુ સૂક્ષ્મ સ્વરૂપની અંદર જ્ઞાનીને કહ્યું છે, અને જેને જેને જેની સાચી સમજણ આવે એ ધર્મ પડે પડે આચરે. સમયે સમયે આચરે, દરેક વખતે કરતો હોય ત્યારે જે પદાર્થ સાથે એનો સંઘ સંબંધ આવે એમાં એના પરિણામના વિરતિના પરિણામ કરે, સંબંધમાં હોવા છતાં. ખ્યાલ આવે છે કાંતિભાઈ? પુરુષાર્થ એનો ચાલે વિરતિનો, ત્યાગ થયો ન થયો અલગ વસ્તુ છે. તો એ એના બંધના પરિણામથી વધતો જાય છે. તો કે એક ભોગ ભોગવે છે છતાં કર્મથી મુક્ત થાય છે, અને એક ભોગ ભોગવતો નથી છતાં અનંત કર્મો બાંધે છે, આમ કેમ હશે? તો એનો આત્માનો પરિણામ, એનો વિરતિનો પરિણામ ન હોય તો એનો બંધનો પરિણામ ચાલુ રહે. અને આ એમ સમજે કે ત્યાગ થાય પછી જ બધું અટ બંધ થાય એવું નથી. અલગ આપણે અહીંયા આ જે વિષય વિચારતા હતા એમાં તો ઉદાહરણ એટલા માટે એમણે બધા ગ્રહસ્થાનો આપ્યા છે. બધા ભગવાન મહાવીરની પાસે જે પ્રશ્ન પૂછનાર છે એ બધા આવા ચક્રવર્તીઓની વાત મૂકી છે. શ્રેણીકાદી મહારાજો, અરે એને શું ખામી છે, શું તૂટો છે, કેવો પુણ્યનો ઉદય છે, મગધરાજને પુણ્યનો ઉદય કેટલો, છ ખંડના અધિપતિને પુણ્યનો ઉદય કેટલો, એ પૂછે છે કે ઉપાદેયભૂત એવું શુદ્ધાત્માને કેવી રીતે આરાધવો, એનું સ્વરૂપ એ પ્રભુ અમને કહો. આત્મા ત્રણ પ્રકારે છે, એ ત્રણ પ્રકારમાં અમને ત્રણેય પ્રકારમાં રસ નથી. એટલે આ જે કૃપાળુદેવે વાક્ય મૂક્યું હતું કે એકાંત દ્રષ્ટિએ જે અનેકાંતને નિત્ય ઉપાસ્યા કરે છે, માર્ગ અનેકાંતનો છે પણ દ્રષ્ટિ તો શુદ્ધ આત્મા સિવાય બીજી કઈ દ્રષ્ટિ નથી. એટલે શબ્દ મૂકો, એક આત્મજ્ઞાન સમાન અન્ય કઈ સારૂપ નથી. હવે હું બહિરાત્મા જાણું, મારે બહિરાત્મા જાણીને શું કરવું? પછી એને ગોખવા બેસાય બહિરાત્માના લક્ષણ, કે બહિરાત્મા એટલે શું, બહિરાત્મા નામ, એમાંથી જ નવરા નહીં પડીશ તું, તારે શુદ્ધાત્મા લેવાનો છે. બહિરાત્મા તો સમજી લે કે આ ન જોઈએ. તો આત્માના ત્રણ પ્રકાર જાણીને પણ કયો આત્મા કામનો છે? ઉપાદેયભૂત શુદ્ધાત્મા, આ એકાંત દ્રષ્ટિ અને એને સાધવા માટેનો માર્ગ અનેકાંત. જીવ ભૂલ ક્યાં કરે છે? સાધવામાં એકાંત અને મેળવવામાં અનેકાંત. ક્યાં કીધું છે આનંદગંજી? એક કહે વિવિધ ક્રિયા કરી બાપણા ફલ અનેકાંત લોચન ન દેખે. આ જુદી જુદી ક્રિયાનું તો અનેકાંત ફળ થશે, એ તો તારા લક્ષમાં આવતું નથી ને. રખડે ચરગ ચતુર્ગતિ માહિત, ચારે ગતિ ની અંદર રખડપટ્ટી જ કર્યા કરે છે. આ તો કે છે એક જ કરવી છે મારે તો, કે જેનાથી આ આત્મા કર્મથી છૂટે. આ એકાંત દ્રષ્ટિથી અનેકાંતની સાધના કરે અને આ અનેકાંતના ફળની દ્રષ્ટિથી એકાંત ક્રિયાની સાધના કરે. કેટલી અવળી સમજણ, કેટલી વિપરીત સમજણ, કેટલી ધર્મના માર્ગે અજ્ઞાન. અને આવો સૂક્ષ્મ માર્ગ એ કાળ જતા સંપ્રદાય ગચ્છ સંઘ સંઘાડા અને બધા અધિપતિઓ ગુરુ થઈ બેઠા છે, બધા એ માર્ગને છિન્ન ભિન્ન જ કરી નાખ્યો છે. માર્ગને તત્વથી તો તોડી ફોડી નાખ્યો છે. અને ક્યાં સંકેત કર્યો છે? પોતાના સમુદાયમાં. જે જે થોડો જ્ઞાની થયો, ચાર ચોપડા વાંચતા એવડા, બે શબ્દો બોલતા એવડા, એટલે એનું ગ્રુપ અલગ થાય. એ સાધનામાં સમુદાયની સાથે ન રહી શકે, એના 15-25 ભક્તો ભેગા થઈ જાય. અને એનું કે અમારું ગ્રુપ જુદું છે, અમે અહીંયા જવાના છીએ, અમે અર્થ. પણ તું પ્રભુના શરણે બેસીને કરને સાધના સમુદાયની અંદર, ત્યાં ન થાય. હજી જરાક ડાયો થયો ત્યાં શું થયું? સંસાર જુદો. જેમ છોકરો જરાક મોટો થાય એટલે ઘર જુદો. આખો દ્રષ્ટિકોણ કેટલો વિપરીત. પછી કે અમે બધે કૃપાળુદેવનો, પણ બધે કૃપાળુદેવનો છો તો બધા ભેગા થઈને કૃપાળુદેવમાં જ રહ્યો ને, તમારો ચોખ્ખો શું કામ કરો છો? મુશ્કેલી છે. વસ્તુની સમજ ન હોય જ્યારે, ઓછી હોય, અને આવા વિરતીના પરિણામ પાકા ન હોય ત્યારે એને પોતાના મત, પોતાનું ગ્રુપ, પોતાનું જૂથ, એમાં પણ ભાવ પ્રગટે છે મમત્વનો. એ મમત્વ એ અવિરતીનું સ્વરૂપ કે વિરતીનું સ્વરૂપ? હવે એ કર્મબંધનું કારણ કે મોક્ષનું કારણ? આખું તત્વજ્ઞાન કર્મબંધના 5 કારણો. તો આ કર્મબંધનું કારણ કે મોક્ષનું કારણ? કર્મબંધ. અને છતાં માંડો છે કે અહીંથી જ મોક્ષ થાય. સમજ કેટલી બધી આપણી ઘણીવાર અભિનિવેશની અંદર, મમત્વની અંદર આપણી સંબંધ સમજ ટૂંકી પડે છે અને ક્યારેક વિપરીત થઈ જાય છે અને એ લક્ષમાં આવતું નથી. એ તો બહુ ટૂંકી હશે ચાલશે, એ હજી સુધરી શકશે, પણ અવળી ન થવી જોઈએ. અવળી સમજ થાય છે પછી એ પોતાના લક્ષમાં નથી આવતું. અને મોટી મોટી આની જો કથની કમનસીબી હોય તો આ છે, એને પોતાને ખબર નથી પડતી કે મેં અવળી સમજ કરી વસ્તુને. યથાર્થ રૂપમાં જ્ઞાનીના વચનનું યથાર્થ ગ્રહણ કરવું એને સમ્યક દર્શન કહે છે. આ યથાર્થ શબ્દ જ ચૂકી ગયો. શું કરવું? તૂટી જાય. એટલે અહીંયા જે કઈ વાત મૂકે છે, ઘણી વાર આ જ્ઞાનીઓ લક્ષ્ય કરાવે જીવને, પણ પછી એકને માટે તો લખે, સામુદાયિક બધું લખવાનું છે અને ઉપદેશ આપવાનો છે વસ્તુને. અહીંયા તો શરૂ છે, એક નહીંથી શાસ્ત્ર છે, આ નિશ્ચય નહીંનું જ છે. પણ નિશ્ચય નહીંનું શાસ્ત્ર પણ બધા નહીંની સાપેક્ષમાં છે. એટલે એને સરસ રીતે કીધું છે, એક આત્મજ્ઞાન સમાન અન્ય કંઈ સારૂપ નથી. અને આ બધા મહાપુરુષોએ ભગવાન પાસે શુદ્ધ આત્મા ઉપાદેયની જ વાત મૂકી, બીજી એકે માગણી ન કરી. આ પેલી ગાથામાં માત્ર એટલું. એટલે જેવું કીધું કે આત્મા સંબંધિતે પ્રશ્ન પૂછ્યો છે, તો આ બધા આત્માના તો ત્રણ પ્રકાર છે, પણ આ બધા એ તો શુદ્ધ આત્માની વાત કરી છો. હવે તને બહિર આત્મામાં રસ હોય તો વાત જુદી છે. આગળ
ત્રિવિધ આત્મા જાણીને તજ બહિરાત્મ ભાવ, નિજ આત્મ જ્ઞાને જ્ઞાનમય પૃચ્છ પરમાત્મ સ્વભાવ. હે પ્રભાકર ભટ્ટ, તું ત્રણ પ્રકારના આત્માને જાણીને બહિરાત્મ ભાવને શીઘ્ર ત્યાગી દે, અને જે કેવળ જ્ઞાનમય પરમાત્મ સ્વભાવ છે તેને અંતરાત્મ લક્ષણવાળા વિતરા નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાને કરીને જાણ. સ્વસંવેદન જ્ઞાને કરીને જે પરમાત્માને જાણ્યો છે તે જ ઉપાધિ છે. અહીં શિષ્ય એમ પ્રશ્ન કરે છે કે સ્વસંવેદન જ્ઞાનમાં વિતરાગ વિશેષણ શા માટે મૂક્યું છે? કારણ કે જે સ્વસંવેદન જ્ઞાન હશે તે તો રાગ રહિત જ હશે. તેનું સમાધાન શ્રી ગુરુ આપે છે કે વિષયોના આસ્વાદનથી પણ તે વસ્તુઓના સ્વરૂપનું જાણપણું થાય છે, પણ તે જાણપણું રાગાદી ભાવે કરી મલિન હોય છે. માટે ત્યાં નિજરસ શુદ્ધ આત્માનો અનુભવ નથી અને વિતરાગ દશામાં સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય છે. તેમજ ત્યાં રાગાદી ભાવે કરી આકુળ વ્યાકુળતા હોતી નથી. તે સ્વસંવેદન જ્ઞાન પ્રથમ અવસ્થામાં ચોથા પાંચમા ગુણસ્થાનવાળા ગ્રસ્તને પણ હોય છે, પણ ત્યાં રાગ જોવામાં આવે છે. માટે સરાગ અવસ્થાને નિષેધને અર્થે માટે સરાગ અવસ્થાના નિષેધને અર્થે વિતરાગ સ્વસંવેદન પદ મૂક્યું છે. રાગભાવ છે તે કસાયરૂપ છે, તેથી જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિને અનંતાનુબંધી કસાય છે ત્યાં સુધી તે બહિરાત્મા છે. તેને તો સ્વસંવેદન જ્ઞાન સમ્યક જ્ઞાન સર્વથા જ નથી.
બીજા આપણે વાંચન જ પૂરું કરો.
અચ્છા,
પછી આપો બીજો પેરેગ્રાફ
પાછળ.
ચોથા ગુણસ્થાનમાં રહેનાર સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ તથા અનંત બંધી કસાયનો અભાવ થવાથી સમ્યક જ્ઞાન પ્રગટ્યું છે, પણ કસાયની ત્રણ ચોકડી અવશેષ હોવાથી બીજાના ચંદ્ર સમાન વિશેષ પ્રકાશ હોતો નથી, અને પાંચમા ગુણસ્થાનકવાળા આત્માને બે ચોકડીનો અભાવ હોવાથી ચોથા ગુણસ્થાનક કરતાં પાંચમામાં રાગભાવ ઓછો છે, વિતરાગતા વધી છે, આથી સ્વસંવેદન જ્ઞાન પણ વિશેષ છે. પણ બે ચોકડી બાકી હોવાથી મુનિની સમાન પ્રકાશ અત્રે હોતો નથી. મુનિને ત્રણ ચોકડી અનંતાબંધી ક્રોધ, માન, માયા અને લોભ, અપ્રત્યાખાનવર્ણી ક્રોધ, માન, માયા અને લોભ તથા પ્રત્યાખ્યાનવર્ણી ક્રોધ, માન અને લોભનો અભાવ છે, માટે તેઓને રાગભાવ નિર્બળ હોય છે અને વિતરાગભાવ પ્રબળ હોય છે. મુનિ અવસ્થામાં પહેલાં કરતાં નીચેની અવસ્થા કરતાં વિતરાગ વિશેષ છે, પણ ચોકડી સ્વજલન કશાય બાકી છે, તેથી અત્રે વિતરાગ સંયમીઓ પ્રકાશ નથી. સાતમા ગુણસ્થાનકમાં ચોથી ચોકડી મન થઈ જાય છે, ત્યાં આહાર વિહારાદિ ક્રિયા નથી હોતી, તેમાં ધ્યાનરુદ્ધ અવસ્થા છે. સાતમામાંથી છઠ્ઠા ગુણસ્થાનકમાં જ્યારે સંયમી આવે છે ત્યારે આહારાદિ ક્રિયા સંભવે છે. આ પ્રમાણે સંયમી છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકમાં સ્થાનમાં સ્થિર રહેતો નથી, અંતર્મુક્ત કાળમાં ગુણસ્થાનમાં પરિવર્તન થાય છે.
પછી
આઠમા ગુણસ્થાનમાં ચોથી ચોકડી અત્યંત મંદ થઈ જાય છે, તેથી ત્યાં રાગભાવ અત્યંત ક્ષય થઈને વિતરાગ ભાવ પુષ્ટિ પામે છે, આથી સ્વસંવેદન જ્ઞાન વિશેષ વિકાસ પામે છે. આ ગુણસ્થાનોમાં મુનિ શ્રેણી ચડવા અર્થે શુકલ ધ્યાનમાં સ્થિર થાય છે. શ્રેણીના બે ભેદ છે, એક ક્ષપક અને બીજી ઉપશમ. ક્ષપક શ્રેણીવાળો આત્મા તેજ ભવમાં કેવળ જ્ઞાન પામી નિર્વાણ પદ પામે છે. ઉપશમ શ્રેણીવાળો મુનિ આઠમા, નવમા, દસમા તથા અગિયારમા ગુણસ્થાનકે સ્પર્શી પાછો પડે છે, પછી થોડાક ભાવ ધારણ કરી મોક્ષ પામે છે. ક્ષપક શ્રેણીવાળો સંયમી આઠમા, નવમા ગુણસ્થાનને પામી કષાયોનો સર્વથા અભાવ કરે છે, એક સંજ્વલન રૂપ રહી જાય છે. અહીં પહેલા કરતા વિતરાગતા અતિ પ્રબળ થાય છે, તેથી સ્વસંવેદનનો અત્યંત અધિક પ્રકાશ થાય છે, પરંતુ એક સંજ્વલન લોભ બાકી રહેતો હોવાથી અહીં સરાગ ચરિત્ર જ કહેવાય છે. દસમા ગુણસ્થાનના અંતમાં સૂક્ષ્મ લોભ પણ રહેતો નથી અને મોહનીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થવાથી વિતરાગ ચારિત્રની સિદ્ધિ થાય છે.
પછી આપો બીજાને. લોક કુમાર વાંચો.
ક્ષપક શ્રેણીવાળા જીવ દસમાંથી બારમા ગુણસ્થાને જાય છે, અગિયારમાને સ્પર્શતો નથી. અહીં યથાખ્યાત ચરિત્ર પ્રગટે છે. બારમાના અંતે આત્મા જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો સર્વથા અભાવ કરી કેવળ જ્ઞાનને પામે છે. મોહનીય કર્મનો ક્ષય દસમામાં પ્રથમ થઈ જાય છે. એમ ઘાતિયા કર્મનો ક્ષય થવાથી આત્મા તેરમે ગુણસ્થાને અરિહંત પરમાત્મા બને છે, ત્યાં આત્માના અનંત ગુણો પ્રગટતા પામે છે. ચોથા ગુણસ્થાનેથી લઈને બારમા ગુણસ્થાન સુધી તો જીવ અંતરાત્મા કહેવાય છે, તથા જ્યાં સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ છે ત્યાં તેરમે ગુણસ્થાને આત્માને પરમાત્મા કહેવામાં આવે છે. પૂર્ણ શુદ્ધતા પરમાત્મામાં જ પ્રગટે છે.
આ બારમી ગાથા આપણે બધું વાંચ્યું છે, એની વિવરણ નહીં થઈ શકે, વાંચતા જ જશું, પણ એની અંદરનો મુખ્ય મુદ્દો કંઈ લક્ષમાં આવે તો આપણે એની ચર્ચા કરીશું. હા બરાબર. કસાઈની ચાર ચોકડી સમજાવો.
પેલી ચોકડી આવે
એ ક્યાં સુધી હોય?
ચોથે,
હા, જ્યાં સુધી સંકેત ના થાય ત્યાં સુધી એ જે કઈ કસર કરે એનું પરિણામ અનંત બંધ થાય. સાદી સમજ લેવાની છો. અત્યારે અહીંયા કોઈ શાસ્ત્રીય ચર્ચા નથી કરતા, કેમ કે શાસ્ત્રીય ચર્ચા કરશો એટલે વારંવાર પાછું આને આ પૂછવાનું, સાહેબ એનો અર્થ શું? બસ ટૂંકી. અને બીજી ચોકડી
અપ્રત્યાખ્યાની,
એટલે
એટલે પ્રત્યાખ્યાન નથી લીધા, પછખાણ નથી લીધા,
એટલે એને વિરતી ધર્મમાં જવા ન દે.
હા, જવા ન દે,
જાણતો હોય.
એટલે છઠ્ઠા ગુણ સ્થાનક સુધી,
પાંચમા
સુધી ચાલુ રહ્યો,
એટલે સર્વસંગ પરિત્યાગ કરી શકતો
નથી.
એને અટકાવે છે, ત્યાગ કરતો અટકાવે, વીરતી હોવા છતાં ત્યાગ કરતો અટકાવે છે. એ કસાઈ કેવા કહેવાય? અપ્રત્યાખ્યાનીય વર્ણીય. એને પ્રત્યાખ્યાનના સ્વરૂપમાં એના વ્રતને વૃત્તિ ભાવને જવા દેતો નથી. સમજણ પૂરતો રાખે છે પણ અમલમાં આવી શકતા નથી. ખ્યાલ આવ્યો? ત્રીજું, એ બંનેનું પછી એકાંતમાં જાવજમાં એ પુરુષાર્થ કરે છે અને ઉદય નથી આવતો, અને ઉદય આવે છે તો પુરુષાર્થ નબળો પડે છે. પણ એને સ્વરૂપ શું એનું કસાઈનું? અપ્રત્યાખ્યાન. એટલે કે સમજ હોવા છતાં ત્યાગ કરી શકતો નથી. હા, પ્રત્યાખ્યાની જાય. પ્રત્યાખ્યાની એટલે એટલે એમાં છે છતાં એમાં રાગ વીરતીધર છે, છતાં રાગના સંસ્કારો ત્યાં ચાલુ છે. સાતમાં પછી જાય, એટલે પછી મુનિ દશા આઠમા ગુણ સ્થાનકે આવે, એટલે સંજવલન રીએ પ્રત્યાખ્યાનીએ ગયા. એમ ઘણી નોટમાં નોંધ લેવાથી નહીં જાય. તો એ સારું, આ તારું જ્ઞાન પ્રાપ્તિનું લક્ષણ છે. જો ભૂલી જા ખાવાનું, પણ તું ખાવાનું ભૂલી જાય સારું છે, પણ ધંધો નથી ભૂલતો. જવા દે, ચાલો. એને સમજવાનું છે અને સંજવલન એ તેરમાં જાય. અરે આ ચાર એની અવસ્થાઓ છે. અહીંયા કહ્યું છે કે ચોથા ગુણ સ્થાનકે આ સાધક આત્માના સ્વરૂપને સમજવા માટે તૈયાર થાય છે, પણ એ તેરમાં સુધી એની અવસ્થા અંતરાત્માની છે. એટલે એકથી ચાર સુધીની અવસ્થા બહિરાત્મા, અને ચારથી તેર સુધીની અવસ્થા અંતરાત્મા, અને તેર અને ચૌદ એ પરમાત્મા. એટલે આખો કાળ પરમાર્થ માર્ગની અંદર આત્માની ઓળખાણ પછી આત્માની સિદ્ધિ માટેની જે પુરુષાર્થની સાધના છે તેને અંતરાત્માની સાધના કહેવાય. કેમ કે જ્યારે જ્યારે એ સાધના કરે છે ત્યારે એના લક્ષમાં આત્મ સ્વરૂપ છે. એટલે અહીંયા કહે છે કે એને તું વિતરાગ શબ્દ કેમ મૂક્યો? સંવેદન કર આત્માનું, સ્વસંવેદન કરીને જેણે પરમાત્માને જાણ્યો છે તે જ ઉપાદેશ છે. ત્યારે શિષ્યએ પ્રશ્ન શું કર્યો કે વિતરાગ વિશેષણ શું કામ મૂક્યું? સાહેબ, અમે સંવેદન કરીએ આત્માનું તો ભોગ સાથે પણ આત્માનું સંવેદન થાય. મને આ મીઠાઈ ખાવામાં તો બહુ જ મજા આવે છે, ને વેદન એ તો આત્માનો ગુણ છે. ખ્યાલ આવે છે? આવા શબ્દો, આવા સંવાદ સાંભળ્યા છે ક્યાંય? આવા અજ્ઞાનમાં ઝૂરતા હોય ને બોલા કરે, અમને બધી ખબર પડે છે. અરે તારી વિતરાગતા નથી આ તારા ભોગભાવની અંદર, તારા જાણપણાની અંદર. તારું જાણપણું છે એક પર પદાર્થનું જાણપણું છે, સ્વસંવેદન તારું મિક્સ થયેલું છે, રાગ ભાવથી જોડાયેલું તારું સંવેદન છે. એટલે વિતરાગ સંવેદન હશે તો જ શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ તને થશે. રાજગોર, બધું માન્ય છે. એટલે એને આ વિતરાગ ભાવ એ આખા દર્શનનું સૂત્ર છે. જ્યાં જ્યાં જે જે સાધના છે, જે જે ક્રિયા કીધા છે, જે કાર્યક્રમો કીધા છે, ત્યાં બધાની અંદર આત્મા ભાવ સ્વરૂપ છે. તો આત્માનો ભાવ કયો હોવો જોઈએ? એને કૃપાળુદેવે કહ્યું શુદ્ધ ભાવ. સાહેબ કરું છું તો બધું પણ આ ભાવ વિનાની ક્રિયા છે એટલે ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થતું નથી. એટલે એનામાં બસ આહાર ભાવ નથી. એટલે આખી સાધના છે એ આત્માની સાધના છે ને કે શરીરની છે? બસ તો પછી આહાર આદિ એ ધર્મો એ દેહના છે કે આત્માના છે? બસ તો એ ચાલુ હોય પછી એમાં પછી આપણે પાસે કે પડે, એ ખાય કે ન ખાય? જો ઊંધો આવેલો એમ નહીં, ઊંધો આવેલો પેલા કે કોઈ ખાતો એટલે તરત જ એમ થાય કે તો આ પછી આમ કે અરે પણ તું પેલા સમજતો નથી, એ ધર્મ કેનો છે? એ ચાલે કે ન ચાલે? ચાલે. દેહના બધા ધર્મ હોય કે ન હોય? હોય હોય કે ન હોય? કેવળ જ્ઞાન થાય તો હોય કે ન હોય? હોય. પછી નક્કી કરે ના ન જ હોય, કાંઈ એને જ્ઞાન થયું ચાલે ન હોય, પણ શું કામ ન હોય? જો આખો મતભેદ ક્યાં છે? કેવડી ખાય નહીં, તને કોને કીધું ન ખાય? હા, વાત ક્યાં છે કે એની ક્રિયા આત્માની ક્રિયા ન હોય, ખાવાની ક્રિયામાં આત્મભાવ ત્યાં. પછી કોળીઓ ભરે કે ન ભરે તારે શું ચિંતા, પણ એની ચિંતા શેમાં છે? પણ લાખ વર્ષ કેવી રીતે શરીર રહે? ટકાવવાનો નહીં, એ શરીરની ક્રિયા જ છે. શરીરનું આયુષ્ય હશે ત્યાં સુધી એનો એ ક્ષુધા તૃષાનો ઉદય આવ્યા કરશે. જ્યારે શરીરનું આયુષ્ય નહીં હોય ત્યારે એને આહારની ઈચ્છા પણ નહીં થાય. વિતરાગતા કૃપાળુદેવ કે છે દેહધારી છીએ કે કેમ? દેહ નથી એમ નહીં, પણ દેહ પ્રત્યેની સભાનતા નથી. દેહ છે, દેહની બધી ક્રિયાઓ પણ છે, ખાવું પીવું બેસવું ઉઠવું ચાલવું સૂવું બધું જ. તો દસ વૈકાલિકમાં શું કીધું? યતના આ વિતરાગતા ભાવપૂર્વક તમારું જો સ્વસંવેદન આત્માનું ચાલુ રાખી અને દેહના ધર્મો જે ક્રિયા હશે, ભલે જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે, પણ એ બંને જુદા છે. એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાસે દેહ ચૈતન્ય બંનેનો સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ. અરે અહીંયાની અહીંયા ક્યાં હજી દીક્ષા લેવા ગયો છે? ચડ ઉતર હોય છે. તમે માનવામાં આ વાંધો એવું છે કે હું જવાબ દેતા સંકોચાઉં છું, કેમ કે તમે તરત પકડી લેશો કે આ હોય છે. અરે અપેક્ષાઓ હોય ન હોય એની ક્યાં ચિંતા કરો છો? ગુણ સ્થાનક સમજવા માટે કીધા છે, તમે ગુણ સ્થાનકને પકડીને બેઠા છો. આઠ દ્રષ્ટિનો જેને અભ્યાસ કર્યો છે ને કે છે કે પાંચમી દ્રષ્ટિમાં બધા ગુણ સ્થાનક આવી ગયા, છઠ્ઠી દ્રષ્ટિની અંદર બારમું તેરમું આવી જાય, પાંચમું હોય. ત્યાં પ્રશ્ન શું છે કે એ તમે દાર્શનિક ચર પ્રશ્ન એ છે કે એનું સંવેદન જેટલું વિતરાગ ભાવ ઉપર આધારિત હોય એટલી એની ગુણસ્થાનકની સ્થિતિ ઊંચી, બહારના ક્રિયાકલાપ જે હોય તે, પણ એનું સ્વસંવેદનમાં વિતરાગ ભાવની ન્યૂનતા હોય તો એ ગુણસ્થાનક એનું દ્રવ્યથી જે હોય તે ભાવતી નહીં. અને ભાવથી નહીં એમાં કસાયની પરિણતિ કીધી છે કે એનો કસાય ત્યારે પ્રત્યાખ્યાન્ય વર્ણીય છે કે સંજવલન છે. સંજવલન કસાય એને શું કહે છે? પાણીમાં લીટા જેવો, કેટલું ટકે? તમે કરી જ ન શકો, લીટો કર્યો નથી કે ભૂસાયો નથી, એમ એનું આ પ્રકારની મુનિ અવસ્થાની અંદર એટલું સ્વસંવેદન પાવરફુલ છે કે મુનિની ગમે તેટલા ક્રિયાકલાપ થતા હોય તો પણ કસાયનું પરિણામ ત્યાં સંજવલન છે કે જેની અસર 15 દિવસથી વધારે રહી ન શકે. એટલે આપણે હવે અત્યારે એ ચર્ચા ગણિતાનુયોગની કરવા માંગતા નથી, આ ગ્રંથ છે એની અંદર માત્ર સમજવું છે કે શુદ્ધાત્મ સ્વરૂપને ઉપાદેય છે અને શુદ્ધાત્મ સ્વરૂપનો આધાર શું છે? તો કે સ્વસંવેદન. કેવું સ્વસંવેદન? વિતરાગ ભાવનું. જેટલા પ્રમાણમાં વિતરાગ ભાવની અલ્પતા હોય તેટલા પ્રમાણમાં એ સ્વસંવેદન કાં તો એ બહિરાત્મા છે અને કાં તો એ અંતરાત્મા છે, એ શુદ્ધાત્મા તો નથી જ. બસ એ આ વસ્તુ સમજાવી અને હવે આચાર્ય આપણને આગળ વધારે છે. આગળ એટલે ભેદ ક્યાં થાય છે? આત્માના જ્ઞાન પ્રકાશનો ભેદ થાય છે. ચોથાથી તેરમા સુધી આત્માના જ્ઞાન પ્રકાશનો ભેદ થાય છે. આત્માનો જ્ઞાન પ્રકાશ એ તો વિરતિમય છે, એમાં એની કોઈને કહે. હવે આપણે તેરમી ગાથા ઉપર જઈશું, બરોબર છે? કેમ કે ગ્રંથની અંદર તો એટલા એટલા વિષયો આવશે, પણ એ બધા વિષયો લેવાથી ગ્રંથ ક્લિષ્ટ થઈ જશે. અને અમને મધુભાઈએ કીધું કે આ તો બહુ અઘરું છે સાહેબ, છોડી દઈએ. તો મેં કીધું છોડી નથી દેવું, પણ એનું મૂળ વાત ગાથા ને એનો અર્થ એ જાણો, બાકીનું બધું વાંચી લેવું. ગાથા ને અર્થ જાણવો અને બાકીનું જે વિવરણ છે એ વિવરણમાં તો ઘણું બધું આવતું હોય, એનો સાર સમજીને આગળ વધો. ચાલો તેરમી ગાથા. સરસ સરસ સાર પકડી લીધો. તે આત્માના ત્રણ પ્રકાર કીધા. શું કહ્યું? બહિરાત્મા છે, કેવો છે? જો આ દાર્શનિક શબ્દ મૂઢ, મૂઢ એટલે બીજા અર્થમાં કહીએ તો મૂર્ખ, પણ જ્ઞાનીઓ એવા શબ્દ વાપરે કે મૂઢ. પોતે ચૈતન્ય હોવા છતાં પોતાને ચૈતન્ય પણ એના ભાનમાં નથી. હું કોણ છું એ જેને ભાન નથી એ મૂઢ છે. આપણે કહે કે તું કોણ, ક્યાંથી આવ્યો, કોનો, એ મને ખબર નથી, હું કેનો દીકરો છું, ક્યાંથી આવ્યો, મારું નામ કયું, વતન કયું, મૂઢ છે વ્યવહારમાં. અને પરમાર્થમાં આ મૂઢ આત્મા છે, એને આત્મ સ્વરૂપનું ભાન નથી. પછી અંતરાત્મા છે, એ વિચક્ષણ છે, એ જાણે છે કે દેહ ને આત્મા જુદા છે, પણ હું અત્યારે દેહ આશ્રિત છું, અને અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માય છે. આ બધું જાણે છે, પણ આત્માના અસ્તિત્વનો સ્વીકાર છે, પણ એની અપૂર્ણતા છે. કોઈ પણ કારણથી એને બંધ દશા વર્તે છે, આ વિચક્ષણતા એનામાં છે. અને જો એમ તરત જ કે ના એ બંધ હોય જ નહીં, એને એના સ્વભાવમાં જ નથી, તો પાછો મૂઢ. તો એને મૂઢ કીધો જ્ઞાની, પાછો એને બહિરાત્મા કીધું. પણ વિચક્ષણ છે કે આત્મા છે, દેહથી અવરાયેલો છે, કર્મથી અવરાયેલો છે, એની અનંત શક્તિઓ પ્રગટ છે નહીં, પણ આત્મા છે. એ અપેક્ષા એ પછી. અને પછી પરબ્રહ્મ. પરબ્રહ્મ એટલે પૂર્ણ જાગૃત, એને આ પેલા ગાથાનો અર્થ છે, એમ એ પરમાત્મા સ્વરૂપ છે. પરબ્રહ્મ એટલે શુદ્ધ ને બુદ્ધ, શુદ્ધ ને બુદ્ધ, આ પરબ્રહ્મનું ગુણ છે. એ આત્મા અંતર પરમાત્મા છે. જે દેહને જ આત્મા માને છે એ બહિરાત્મા છે, કારણ કે એને આત્મતત્વને જ અભાવ થયો, આત્મતત્વનો જ નકાર થયો, આત્મતત્વની જ બાદબાકી થઈ, હોવા છતાં છે જ નહીં એમ મને. એટલે ફરીથી બીજામાં કીધું કે મિથ્યાત્વ રાગાદિમાં પરિણમેલો આત્મા બહિરાત્મા છે. સરસ વ્યાખ્યા. બહિરાત્મા કયો છે? કે આત્મા હોવા છતાં મિથ્યાત્વમાં, એટલે દેહને આત્મા માને તે, અને રાગાદિ પરિણામમાં પરિણમેલો છે. રાગાદિ પરિણામ કેના પ્રત્યે? બાહ્ય સંસારના તમામ પૂદગલનું તમામ સ્વરૂપ, તમામ સંઘ સંયોગ સંબંધ પરિસ્થિતિ સ્થિતિ આ બધું બાહ્ય છે. એક આત્માનું સ્વરૂપ, આખું જગત એ પૂદગલનું પરિણમન છે. આખું જગત એ પૂદગલનું, આત્મા સિવાયની તમામ ચીજો જે જડ છે, જે જાણતી નથી, જેનામાં ચેતન નથી, આ બધું પૂદગલનું સ્વરૂપ છે. અને એની સાથે એને રાગ છે. રાગ છે ત્યાં અપેક્ષાએ દ્વેષ સમજી લેવાનો, પણ મુખ્યત્વે વાત જ્ઞાનીઓ હંમેશા રાગની કરે. રાગની કરે ત્યારે દ્વેષ એનો છે જ, કેમ કે જ્યાં રાગ હોય ત્યાં દ્વેષની સંભાવના હોય જ. એક સિક્કાની બે બાજુ છે. માટે રાગ શબ્દ આવે ત્યારે સમજી લેવું કે બધા કસે પરિણામની બધી જ ઘટતી વધતી અવસ્થાનો સમાવેશ ત્યાં થાય છે. તો એ રાગાદી પરિણામમાં પરિણામનો આત્મા એ બહિરાત્મા છે, અને વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો આત્મા અંતરાત્મા છે. આ ઓલો શિષ્યનો પ્રશ્ન હતો કે વિતરાગ અને નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન, એને આત્માનું જ્ઞાન ચોથા ગુણસ્થાનક કેવું થાય? પ્રતીતિ એની બરાબરની પાક્યું ભલે અને અંશે અનુભવ હોય, પણ જે પ્રતીતિ કેવળ જ્ઞાનીને પોતાના આત્માની છે અંશે એટલી જોઈએ, એવી જોઈ. એટલે આત્માનું અસ્તિત્વ જુદું જ છે એ એને અનુભૂતિમાં, એની પ્રતીતિમાં, ચોથા ગુણસ્થાનકમાં. પ્રતીતિ સરખી હોય, કહું છું ને, અનુભવમાં ફેર હોય, અનુભવની ડિગ્રીમાં ફેર હોય, પ્રતીતિ આત્મા છે એની પ્રતીતિ જેમ ચોથા વાળાને છે એવી જ તેરમા વાળાને છે. તેરમા વાળાને હવે એનો વિકલ્પ નથી, ચોથા વાળાને હજુ એનો થોડો થોડો વિકલ્પ થાય. એટલે અહીંયા પણ એવું સ્વસંવેદન થવું જોઈએ. આપણે સમજવાની વાત એ છે કે સંકેતમાં આત્માનું સ્વસંવેદન આ રીતનું વિતરાગ ભાવનું હોવું જોઈએ કે સર્વથી જુદો છે. કૃપાળુ દેવે સરસ સમજાવી દીધું છે, જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ, આ બે તત્વ બે શબ્દ સમજાઈ જાય તો સંપૂર્ણ સંકેતની વ્યાખ્યા સમજાઈ જાય. પણ પછી સંકેત અહીંયા આટલા પ્રકારે કીધું છે ને, અહીંયા આટલા પ્રકારે કીધું છે ને, અહીંયા આટલા પ્રકારે, એટલે બધું ભૂલાઈ ગયું. એક પ્રકાર યાદ રહ્યો, કેમ બધું લખવા બેઠો? દસ પ્રકાર આમ છે ને, પાંચ પ્રકાર આમ છે ને, હાથ પ્રકૃતિ જાય ત્યારે આમ થાય, આઠ પ્રકૃતિ આવે ત્યારે આમ થાય, કર ગણિત, કઈ રાખે દાખલો ગણ, પછી શું કામ કરતો હતો ભૂલી ગયો. કૃપાળુ દેવે આ બધી વસ્તુનો ખ્યાલ હતો, એને થયું કે આ કાળના જીવોને આ તર્કના રવાડે ચડાવવા જેવા, આ બુદ્ધિવાદના આધાર ઉપર ચાલશે તો એ તત્વને પામી શકશે. એને સમજાવ્યું કે પ્રતીતિ શું તને? જ્ઞાની પુરુષે કીધું છે કે છે દેહ આત્મા જુદો, આ જ્ઞાનીના વચન છે. તે જુદો જાણ્યો તો તે જાણ્યો અમે ક્યારે કહીએ તને? કે તું જ્યારે માન કે આ આત્મા જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ, એટલે એક કઈ પરમાણુ જગતની અંદરનું આને સ્પર્શતું નથી, એ વિનાનો પૂર્ણ છે, શુદ્ધ છે, બુદ્ધ છે, બધું છે, એમાં કોઈની જરૂર નથી. આપણે કહીએ કે ભણ્યો છે તો કે ડિગ્રી છે, કારણ કે આપણા ભણતરને માટે સાબિતી જોઈએ કે ડિગ્રી છે તારી પાસે, શું ભણ્યો છું, પછી કઈ યુનિવર્સિટીમાં ભણ્યો છું, આ બધું જરૂરી છે. પરંતુ અહીંયા એ નથી, એક પણ જગતના પરમાણુની એની સહાયતાની એની પૂર્તિની મારામાં મારે કોઈ જરૂર, હું અસંગ સ્વરૂપ છું અને પૂર્ણ છું, અસંગ છતાં પૂર્ણ. અને આપણને જગતનો સંગ હોય તો પૂર્ણતા લાગે છે કે જીવો ને અમારે તો કાંઈ નથી. અરે સંતાનનો હોય તો કહેશે બસ અમારે જીવન અધૂરું છે. બોલો હવે આને ક્યાં લેવા જવું? અને હોય કે અમારે અધૂરું છે, છે નથી જેવા છે. કેમ કે પૂર્ણતાનું સ્વરૂપ સ્વસંવેદન નથી, વિતરાગતા નથી, રાગભાવ છે. અને પછી પૂછે કે આને વિતરાગતા શબ્દ કેમ મૂક્યો? પણ વિતરાગતા જ મૂકે ને. તારા સંસારમાં હોય તો તું કહેશ કે નથી, અને નથી એ કે છે કે નથી, બે હરખા છો. આ જગતનો વ્યવહાર જુદો છે. આ જ્ઞાની તત્વથી કહે છે કે હોય કે ન હોય ભાઈ, તને 100 પુત્રો હોય ચક્રવર્તીના અને 100 ચક્રવર્તી થવાને સક્ષમ હોય તો એ સમજે કે એકય પુત્ર મારો નથી. એને એની સાથે કોઈ ભાવ નથી, કારણ કે એનું જે સંવેદન જ્ઞાન આત્માનું છે એ વિતરાગતા યુક્ત સ્વસંવેદન છે. અને આપણે આત્માની વાત છે, અમે ભાગશાળી ને પૂંછાળી, પણ સંસાર સંબંધી આ નથી તો અમે પૂંછાળી નથી. પૂર્ણ આત્માનો ગુણ છે, સંઘનો ગુણ નથી. લ્યો આ નથી અમારે તો, અમારે તો આમ નથી. અભાવમાં ને ભાવની અંદર આ જીવ ગળાડૂબ છે. પણ ભાવ સાચો આત્માનો આ નહીં. વસ્તુનું હોવું એ ભાવ જુદી વાત છે, અને આત્માનો ભાવ એનાથી ભિન્ન એ જુદી વાત છે. તો અહીંયા કહે છે કે વિતરાગ અને નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો આત્મા અંતરાત્મા છે. એને એકવાર પોતાના આત્મતત્વની પ્રતીતિ આવી, બધાથી ભિન્નતા અને અસંગપણું પોતાનું બે તત્વ બરાબર એને આવી ગયા એના સંવેદનમાં, તો એને જગતની અંદરની જે કાંઈ પ્લસ માઇનસ થાય તો એને કોઈ હર્ષ શોકના પરિણામ થાય. ક્યાંય હર્ષો, આ અંતરાત્મા છે. અંતરાત્મા એ શુદ્ધ પરમાત્મા તત્વની હવે ઉપાસના કરશે. એ ઉપાદેય છે કેની અપેક્ષાએ? ઓલી મૂળતાની અપેક્ષાએ. પણ પરમાત્મા તત્વની અપેક્ષાએ તો આ પણ છે. હજી કે છે કે તું અંતરાત્મા છો, તારે તો પરમાત્મા સ્વરૂપ. એટલે કે શુદ્ધ બુદ્ધ એક જ્ઞાયક સ્વભાવવાળો આત્મા પરમાત્મા કહેવાય છે. આ ત્રીજી વ્યાખ્યા. ઓલો અંતરાત્માની વ્યાખ્યા સમજી લઈએ. જાણે અજાણે આપણે બધા આપણને અંતરાત્મા માનતા હોય છે, એટલે હું આ જરાક વજન આપું છું. આપણે અંતરાત્મા છીએ, બસ મેં માળા કરી ભાવથી અંતરાત્મા. તું નથી અંતરાત્મા, હજી નથી. એટલે પછી એટલે જેની અંદર હજુ સરાગતા પડી છે સ્વસંવેદનમાં હજુ, અને એ જો અંતરાત્મા માને તો એની આત્મા જ્યારે પૂર્ણ થાય ત્યારે રાગયુક્ત જ થાય. એ અભિનિવેશ, મત, આગ્રહ, સાધન આ બધાની અંદર એને એટલો જ ભાવ હોય. એટલે જ્યાં સુધી આત્મ પ્રતીતિ નથી થતી ત્યાં સુધી અંતરાત્મા પણ ઉત્પન્ન થતું નથી, આવતું જ નથી. ત્યાં સુધી આપણે બધા કેવા છીએ? બહિરાત્મા. પણ અંતરાત્મા પણાની સાધના છે આપણે. પણ એ સાધના સાર્થક ત્યારે જ થશે કે જ્યારે ખબર પડે કે અંતરાત્માનું સ્વરૂપ તો વિતરાગતા છે. કૃપાળુદેવે એક લીટીમાં સમજાવી દીધું કે સમ્યક દર્શનનું લક્ષણ વિતરાગતા છે અને તે અનુભવીએ છે. હવે કોઈને જ્ઞાન છે કે નહીં એની ખાતરી શું? તો આપણી પાસે 50 પ્રકારનું હશે, આમ છે ને તેમ છે ને, બોલે 2 કલાક બોલે છે, 10,000 માણસ ભેગા થાય છે. આપણે જ્ઞાનની બધી આપણી પાસે વ્યાખ્યા છે. જ્ઞાનીએ કીધું કે સમ્યક દર્શન જો એને ખરેખર સંકિતનું જ્ઞાન આત્મજ્ઞાન હશે તો એનું લક્ષણ વિતરાગતા. હવે વિતરાગતા ઓળખતા આવડે છે? ખ્યાલ આવે ને? આપણી મુમુક્ષુતા હોય તો ખ્યાલ આવે. વાંધો એ છે કે આપણી મુમુક્ષુતા નથી, આપણે રાગ થી બેઠા છીએ એટલે આપણને આહા થાય છે ને, ઓહો ઓહો થાય છે, ઊંધા પડી જાય છે. જે બેઠો છે પોતે એ મુમુક્ષુ એની અલૌકિક દશાને પ્રયત્ન કરે છે. એ અડધો કલાક કલાક થાય ત્યારે ખબર પડે છે કે આની વાત હતી પૂરી થઈ ગઈ, હવે બધો રાગ ભાવ પાછો આવી ગયો. ખ્યાલ આવે ન આવે શું વાત. અને પછી આ ન આવવા માટે આ બધાનું કપટ હોય છે. એવી ભૂરકી છાંટી દે કે જ્ઞાનીની પરીક્ષા કરનાર તું કોણ, આપણાથી થાય નહીં, એ દોષ કહેવાય, એ અપરાધ કહેવાય. એટલે એ બધું કહેવાય. તો શ્રીમદ રાજચંદ્ર એમ કહે કે જેની પાસેથી ધર્મ પામવો તેની પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. એક શ્રીમદ કહે કે તું જ્ઞાનીને આ રીતે, એ પરીક્ષા શેની થાય છે, જ્ઞાનીના દોષની નથી થતી, ગુણની થાય છે. તો ગુણની તો કરવી પડે ને, મારે કોઈના દોષની પરીક્ષા નથી કરવી, પણ ગુણની તો કરવી પડે કે નહીં. એ ગુણથી જ્ઞાની છે કે એમને એમ જ્ઞાની છે ગુણ વિના. તો સમ્યક દર્શનનું લક્ષણ વિતરાગતા છે, મારે એની વિતરાગતાની પરીક્ષા કરવી પડે. એની વિતરાગતામાં આરંભ પરિગ્રહનો રાગ ઓછો હોય કે વધતો હોય, જુદા જુદા પ્રકારના વેશ આભૂષણ ને સંગ પ્રસંગના ચાળા વધતા હોય તો આ વિતરાગતાનું લક્ષણ છે. તો મારે વિતરાગતા સમજવી પડશે કે વિતરાગતા એટલે શું. પણ આ બધી વસ્તુ અત્યારે આ કાળની અંદર આ મુશ્કેલીમાં મુમુક્ષુ એવો ઘેરાઈ ગયો છે, એવો ઘેરાઈ ગયો છે, એને આમાં સૂઝની પડે. આવા દ્રષ્ટિ ઉઘાડી નાખે આપણી, એવું જ્યાં સુધી ગ્રંથ મળે, વાંચન થાય, ચિંતન થાય અને પોતે થોડો નિરપક્ષ થાય. કૃપાળુ દેવે સૌભાગભાઈને પૂછ્યું કે કહો સત્પુરુષ ક્યારે ઓળખાય. નિરપક્ષ થઈને સત્સંગ કરે તો એને સત જણાય અને સત જાણે તો એને સત્પુરુષ ઓળખાય. કૃપાળુદેવે કીધું કે તમારો જવાબ બિલકુલ યથાર્થ છે. આપણે વાંચી જઈએ 333 પત્રમાં, પણ એની પાછી પકડ આવે કે તું નિરપક્ષ થા પેલા. તું જેનો સત્સંગ કરે છે એના પ્રત્યે પેલા વેલા તને પક્ષપાત છે, પછી સત્સંગ છે, એ ખ્યાલમાં આવે છે. જેનો સત્સંગ કરીએ છીએ એને એના પ્રત્યે પેલા વેલા પક્ષપાત છે. પક્ષપાત એટલે દ્રષ્ટિ રાગનું સ્વરૂપ છે, પક્ષપાત છે. કા મારા ફલાણાએ કીધું છે, મારા ભાઈબંધે કીધું છે, મારા વેવાએ કીધું છે, આ જાય છે એટલે જવું, આ જાય છે એટલે આપણે જવું, આ કહે છે એટલે જ્ઞાની છે, એનું પોતાનું જીરો છે, જીરો જીરો છે. હવે એને સત્સંગ કર્યો, નિરપક્ષ થઈને કર્યો કે પક્ષપાતી થઈને કર્યો, પક્ષપાતી થઈને કર્યો, બહુ જ્ઞાની. આપણે એ નહીં, આપણે એ ગણિતથી નથી કહેતા. આપણે આપણે તો આપણે આપણે દશાથી કે જ્ઞાની છે એ સમ્યક, એટલે સમ્યક જ્ઞાની છે એનું લક્ષણ વિતરાગતા છે. તો ક્યારેક બાહ્ય આપણને બહુ મોટો વૈરાગ્ય દેખાય છતાં પણ એ સમ્યક જ્ઞાની ન હોય એવું પણ થાય. અને એ પારખ કોણ કરી શકે, તો કે બાહ્ય લક્ષણથી એની પરખ નહીં થાય, જો મુમુક્ષુ હશે. એટલે કૃપાળુદેવે કીધું મહાત્માના યોગે તેમની અલૌકિક દશાને ઓળખવી. પછી લખ્યું ઓળખવા પ્રયત્ન કરવો તો જરૂર ઓળખાશે, કારણ કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી દે છે. આ પહેલી દ્રષ્ટિ આપણી, મુમુક્ષુતાની દ્રષ્ટિ આપણી પહેલા ખીલવી જોઈએ. સમ્યક દ્રષ્ટિ થવું છે, પણ મુમુક્ષુ દ્રષ્ટિ નથી તો સમ્યક દ્રષ્ટિ થઈ શકે ખરો. અને મુમુક્ષુતાનું લક્ષણ પોતાના દોષ અપક્ષપાતપણે જોવા, તે એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે, એ પણ આપ્યું છે. તો મને જ્યારે હું નિરપક્ષ થાઉં, અપક્ષપાત દ્રષ્ટિ મારામાં આવે, તો હું બીજાના પણ ગુણ છે કે નહીં જોઉં, ભલે એના દોષ મારે નથી જોવા, પણ એ જ્ઞાની છે તો એ વિતરાગી છે, આત્મજ્ઞાની છે તો એનામાં વિતરાગીપણું કેટલું છે એ મારે જોવું છે, મારે ચકાસવું છે. કેમ કે મારે આખું આત્માના કલ્યાણનું એના આધારે કરવું છે. તો મારે જાણવું તો જોઈએ નહીં છે કે નહીં. અને એમાં જો કહીએ કે તું જાણનાર કોણ, આવા બધા એવા એવા ડાયા ચારે બાજુ ભક્તો ઉભા થઈ ગયા હોય, એવો ચક્રાવો કરી કે સાચા સાધકને તો ફેંકી દે કેને ક્યાંય. હા, અને આવા 50 પ્રકારના પ્રશ્નો કરે કે એ બધા બાહ્ય પ્રશ્ન છે ભાઈ, આંતરિક નથી. તું મને પૂછમાં એને લીધી છે કે નથી લીધી, મારે જાણવું નથી. આપણે તો એ જાણવું છે કે એ જો જ્ઞાની છે તો એનામાં વિતરાગતા કેટલી છે. અને વિતરાગતા આરંભ સમારંભ એ વિતરાગતાનું લક્ષણ. આ સીધી સાદી વાત, નિર્ગ્રંથતા વિતરાગતાનું લક્ષણ. જેમ વિતરાગતા પુષ્ટ થાય તેમ એની નિર્ગ્રંથતા પુષ્ટ થાય. રાગ દ્વેષની કષાયની વિષયની તમામ ઈચ્છાઓ જેની તૂટતી જાય. કૃપાળુદેવે જયારે કીધું પામ્યા ત્યારે કે જે કહ્યું પેલું પદ છે ને, હે જીવ ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા સબ મૂળ, જબ ઈચ્છા કા મીટે અનાદિ. ઈચ્છાનો નાશ દેખાય છે કે આની રોજ નવી નવી ઈચ્છા દેખાય છે? કારણ કે એ પામ્યાની અનુભૂતિ પછીનું કાવ્ય છે. ક્યાંથી શરૂ થાય છે? માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, હોતા સો તો જલ ગયા, ભિન્ન ક્યા નિજ દેહ. અરે એક એક શું વાત કરવી! એ પદ ક્યારે લખાણું? કે માર્ગ અમને મળી ગયો. શું મળ્યો? તો કે હે જીવ ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા સબ દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ મીટે અનાદિ. તારી અનાદિની ભૂલ તને હજી પરના પ્રત્યેની ઈચ્છા, પર પદાર્થ, પર વસ્તુ, પર સંગ, પર યોગ, આ છે. આ વિતરાગતાનો અભાવ છે. ઈચ્છા અને વિતરાગતાને મેળ, જ્યાં ઈચ્છા છે ત્યાં વિતરાગતા સંભવી શકે, અને જ્યાં વિતરાગતા છે ત્યાં ઈચ્છા હોઈ શકે. ઈચ્છા અને ગ્રંથિ નિર્ગ્રંથતા વિતરાગતા અને નિર્ગ્રંથતા સાથે ચાલે. જ્યાં રાગ દ્વેષની ગ્રંથિઓ છે, વિષય કષાયની ગ્રંથિઓ છે, ગ્રંથિઓનું કોઈ પણ સ્વરૂપ અભ્યંતર કે બાહ્ય, ત્યાં વિતરાગતા સાથે એનો મેળ. એટલે વાત મૂકી કે દેવ વિતરાગ છે પણ ગુરુ નિર્ગ્રંથ હોવો જોઈએ. એથી નીચે ન હાલે કાંઈ. વાત પૂરી થઈ ગઈ. એ બોધ ગુરુ હોય, ઉપદેશ ગુરુ હોય, વિદ્યા ગુરુ હોય, શિક્ષા ગુરુ હોય, કુળ ગુરુ હોય, મત ગુરુ હોય, ગચ્છ ગુરુ હોય, આશ્રમ ગુરુ હોય, એ પરમાર્થનો ગુરુ ન બની શકે. નિર્ગ્રંથ વિના એવી છે. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ, કેમ કે પરમ એ નિર્ગ્રંથ ગુરુના માધ્યમથી, એના અવલંબનથી જ તું આ વિતરાગ નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકીશ. જ્યાં ઈચ્છા એટલે વિકલ્પ, જે સ્વયં વિકલ્પમાં છે, વિકલ્પથી રહિત થયો નથી, એના આશરે જીવને નિર્વિકલ્પતા કેવી રીતે આવે? તો એ તો સાધક રોજ રોજ વિચાર કરે કે કાલે આપણે શું પ્રગતિ કરવાના છે, કાલનો પ્લાન શું છે. માસ્ટર પ્લાનમાં વયો જાય. અરે ભાઈ, તું માસ્ટર પ્લાનમાં ક્યાં? સંસાર સમેટવાનો છે. અને એની પહેલા તું ક્યાં મીંડો છો? આયોજનમાં લક્ષમાં આવતું ક્યાં ન આવે? જે સાચી દ્રષ્ટિ ન હોય તે આવું એકે બેસે નહીં, એટલું જ નહીં પણ એવું કોઈ વાત કરે તો ગમે પણ. અને પછી ડાયો થાય તો એમ કે શું કામ તમે જ્ઞાનીની અવજ્ઞા કરો છો? એટલે પેલા જ્ઞાની તો નક્કી કર, પછી કહેજે મને. હા, પાછું આમ કરે છે ને તેમ કરે છે ને, આ બધીમાંથી નીકળી જવું જોઈએ. આને કહેવાય આપણું એક અતિચારની અંદર આઠમું વ્રત કયું છે? અનર્થ દંડ. અનર્થ દંડના અતિચાર બધા, વગર કારણે, વગર જોતે, એક પૈસાની તારે કાંઈ લેતી દેતી નથી, કાંઈ તારા આત્માનું હિત કલ્યાણ નથી, અને મીંડો છો ધજા ઉપાડીને હલવા ચારે બાજુ, શું કામ કરે છે? પણ એની બેઝિક પાયાની સમજણ નથી. એટલે અહીંયા મુશ્કેલી પડે છે. શુદ્ધ બુદ્ધ એક જ્ઞાયક સ્વભાવ વાળો, આનું લક્ષણ શું? જ્ઞાયક એટલે જ્ઞાયક સ્વભાવ વાળો. જાણનાર, જ્ઞાયક, સદા જાણવા વાળો આત્મા છે. બીજું કઈ જાણવાથી આગળ કશું જ નહીં. શું વિભાવમાં કીધું છે? વિશેષ નહીં, કઈ જ્ઞાન જાણવું એ સ્વભાવ, પછી વિશેષ નહીં, વિશેષ નહીં છે. આવો અખંડ જ્ઞાયક સ્વભાવ જેનો છે એવું શુદ્ધ આત્મ સ્વરૂપ છે. એ સમયસરની ગાથા 6 માં કીધી છે. અખંડ જ્ઞાયક, નહીં પ્રમત્ત હું, નહીં અપ્રમત્ત, કેવળ અસંગ સ્વરૂપ છું. સ્વનો કરતા પરનો અકર્તા અખંડ જ્ઞાયક આત્મા છું. સમયે સમયે હું મારા સ્વરૂપનો જ કરતા છું અને પરમાં અકર્તા છું, માત્ર જ્ઞાયક છું. અને સ્વમાં જયારે કરતા પણ હું ભાષે ત્યારે કૃપાળુદેવે કહ્યું કે અમે સાક્ષીપણે કરતા છીએ. અમે સંસારમાં કરતા પણ ભાસીએ છીએ. કોઈ કહે કે શું વાત કરો છો તમે જ્ઞાનીની, એ અકર્તા છે. ખાવા પીવાના પરિવર્તન થાય છે, લેવા દેવાના થાય છે, ખાનપાનના થાય છે, વ્યવહારના થાય છે, તો કે સાક્ષી ભાવે થાય છે. સાક્ષી કરતા એટલે કરતા, અકર્તા અને સાક્ષી કરતા, આ 3 એ ભાવ છે, એને પણ સમજવા પડે. તો અહીંયા આપણે અત્યારે આ અહીંયા વાત પૂરી કરીએ છીએ કે આત્માના 3 ભેદ તથા બહિરાત્માનું લક્ષણ આપણને કહ્યું છે. એટલે એમાં કહે છે કે મૂઢ વિચક્ષણ બ્રહ્મ પર આત્મા ત્રિવિધ પિછાણ, દેહ જ આત્મા જે ગણે મૂઢ તેહને. આ બહિરાત્મા વાળો તો કયો છે? અને પેલી ગાથા 13મી બહિરાત્માનું લક્ષણ કહ્યું છે કે જે દેહને જ આત્મા માને છે. આને મૂઢ કીધો છે કે પોતાનું ચેતનનું બધી જ પ્રવૃત્તિમાં આત્માની સત્તા વડે જ એના દેહની પ્રવૃત્તિ ચાલે છે. આ દેહની ઇન્દ્રિયો, મન કે પ્રાણ જે કંઈ કરે છે એ કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કીધું કે દેહને જાણે તેહને, જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. આ તે ઈ જાણતો નથી લ્યો. અને આ ઇન્દ્રિયોથી થતું આહા હું કેટલું કરું છું ને, મારાથી કેવું થાય છે ને, મારી કુશળતા કેટલી ને, મારી બુદ્ધિ કેટલી ને, મારો કૌશલ્ય કેટલું. અરે એક કઈ ન થાય, તારી આત્માની સત્તા ન હોય તો તું જે તારો મહિમા ગાય છે કે અમે શું શું કર્યું, પરદેશ ખેડા, અરે નાના હતા ત્યારે તો આમ કર્યું, આ બધું કોણે કર્યું, કેની સત્તા વડે થયું? તો તારા જેટલા ગુણગાન ગાય છે, તું તારો જેટલો મહિમા ગાય છે, અને તારી જે સીધી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એ જે તને મળી છે ને, એવોર્ડ મળ્યા કે શું કર્યું અમે, વિદેશ ખેડા અને કેવા કેવા દેશોમાં રહીને ધન ઉપાર્જન કર્યું, આ બધું કર્યું કેની સત્તાથી કર્યું, એ નથી જાણતો અને એને માનતો નથી. આને કીધો પેલા મૂઢ, આ બહિરાત્મા, કે જેની સત્તા વડે આખું ચાલે છે છતાં એને માનતો, એને જાણતો, એને કેવો કહેવાય? બહિરાત્મા. આગળ વિચારો, વિશેષ અવસર.